પવિત્ર શાસ્ત્રમાંથી વાંચીએ. બીજો રાજા તેનો 5મો અધ્યાય અને 10મી કલમથી તે 15મી કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. સેકન્ડ કિંગ ચેપ્ટર 5:10-15 એન્ડ આઈ આસ્ક બ્રધર હેરિસ ટુ કમ એન્ડ રીડ ધ ગોડ્સ વર્ડ્સ. બીજો રાજા 5:10 કલમથી તે 15મી કલમ સુધી.
જો હું તો ધારતો હતો કે નક્કી તે મારી પાસે બહાર આવશે ને ઉભો રહીને પોતાના દેવ યહોવાને નામે વિનંતી કરશે ને તે જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે. મારા પિતા, જો પ્રબોધો કે કઈ મોટું કાર્ય કરવાની તને આજ્ઞા આપી હોત તો શું તું તે ન કરત? તો જયારે તે તને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, તો કેટલું વિશેષ કરીને તે કરવું જોઈએ. પછી તે ગયો ને ઈશ્વર પ્રાર્થના કર્યા પ્રમાણે યર્દનમાં 7 વાર ડૂબકી મારી, એટલે તેનું માંસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું ને તે શુદ્ધ થયો. તે પોતાના સગડા રસાલા સહિત ઈશ્વર ભક્ત પાસે પાછો આવ્યો ને તેને આવીને તેની આગળ ઉભો રહ્યો. તેણે કહ્યું કે હવે જો મને ખાતરી થઈ છે કે કેવળ ઈસરાયલમાં દેવ છે, તે સિવાય આ પૃથ્વી પર બીજે ક્યાંય નથી, તો હવે કૃપા કરીને તારા સેવક પાસેથી બક્ષિસ લે. આમેન.
થેન્ક યુ. We will read in English same chapter, 2nd King, chapter 5, verses 10 to 15, and Brother Joy will read for us.
Verses 10 to 15. Elisha sent a messenger to say to him, "Go and wash yourself 7 times in the Jordan, and your flesh will be restored, and you will be cleansed." But Naaman went away angry and said, "I thought that he would surely come out to me and stand and call on the name of the Lord, his God. Wave his hand over the spot and cure me of my leprosy. Are not Abana and Pharma and rivers of Damascus better than any of the waters of Israel? Couldn't I wash in them and be cleansed?" So he turned and went off in the rage. Naaman's servant went to him and said, "My father, if prophet had told you to do some great thing, would you have not done it? Wash and be cleansed." So he went down and dipped himself in the Jordan 7 times. As the man of God had told him, and his flesh was restored and became clean like that of a young boy. Then Naaman and all his attendants went back to the man of God. He stood before him and said, "Now I know that there is no God in all the world except in Israel. Please accept now a gift from your servant." May God bless
us. Now I will ask God's messenger, Mr. Joseph Sahib, he will come forward and bring the message. Let us give him good hand.
Hallelujah!
Hallelujah!
ઈશ્વર પિતાનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ.
સર્વ સંતોના હસતા આનંદિત ચહેરા જોઈને ખૂબ આનંદ અનુભવું છું. આટલા વહેલા સમયમાં પ્રભુએ તમ સર્વ સંતોની મુલાકાત લેવા માટે ફરી એકવાર મને મોકો આપ્યો. હું ઈશ્વર પિતાનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું કે તેણે ફરી એકવાર આ પવિત્ર સ્થાનમાં પવિત્ર જનોની મધ્ય ઉભા રહી અને તેનું વચન, તેનો પ્રેમ, તેની યોજના, તેના ઈરાદા, તેના મનોરથો એના લોકની મધ્ય વહેંચવાનો પ્રભુએ મને મોકો આપ્યો. અંતકરણથી તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનું છું, આગેવાનોનો આભાર માનું છું જેમણે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ રાખી અને મારા જેવા નાના સેવકને તેઓએ આમંત્રણ આપ્યું છે. પ્રભુ તેમને પુષ્કળ આશીષ આપે અને વાલાઓ પ્રભુમાં કરેલું કોઈ કાર્ય વ્યર્થ જતું નથી. એણે કહ્યું છે, જ્યાં તું જઈશ મારો આત્મા તારી સાથે જશે. સંતો, 24 વર્ષથી હું આ સેવા કાર્યમાં લાગેલો છું, મેં કદી પાછા વળીને જોયું નથી. પણ જ્યારે મેં પ્રભુને ઓળખ્યા, પ્રભુની ઓળખાણ થઈ, સાક્ષી તમે લગભગ બધા જાણો છો કે હું હિન્દુ બ્રાહ્મણ કુટુંબથી આવું છું. 24 વર્ષ પહેલા હું જાણતો નહોતો, ઓળખતો નહોતો, પણ જ્યારથી ખ્રિસ્તને હું વ્યક્તિગત રીતે ઓળખતો થયો અને મને ખબર પડી કે જીવતો ન્યાયી, વિશ્વાસયોગ્ય, ભલો ઈશ્વર છે, અને જ્યારે તેણે મને કહ્યું જ્યાં તું જઈશ મારો આત્મા તારી સાથે જશે, હું મારા મહિમાને અર્થે વાપરીશ. ત્યારથી જ્યારે પણ નીકળું છું, હું ઘરમાંથી મારા પોતાના ચર્ચમાં જતો હોઉં, કોઈ સેમિનારમાં જતો હોઉં, ક્રુઝેડમાં જતો હોઉં, ભારતમાં હોઉં કે વિશ્વના કોઈ પણ ખૂણે જ્યારે હું જઉં છું, હું આગ્રહ સહિત ઘૂંટણે પડી અને પ્રભુને વિનંતી કરું છું અને પ્રભુને કહું છું કે પ્રભુ, જો તમે ચાહો છો કે હું ત્યાં જઉં તો મારી સાથે ચાલો પરમેશ્વર, અને તમારો મહિમા મારા દ્વારા પ્રગટ થવા દો. અને વાલાઓ, 24 વર્ષથી હું એ જ પ્રભુને મારી સાથે ચાલતા, મારી સાથે બોલતા, મારી સાથે વ્યવહાર કરતા હું તેમને અનુભવી રહ્યો છું. અને આજે એ જ પ્રભુ જેણે 24 વર્ષ પહેલા નાશના, પાપના દલદલ, કાદવ, કીચડમાંથી મને બહાર કાઢ્યો, એ જ તારનાર, એ જ બચાવનાર, એ જ પ્રેમ કરનાર ઈશ્વર આજે પવિત્ર આત્માના સ્વરૂપે આપણી મધ્ય હાજર છે. તેનો આવકાર કરીએ, તેની સ્તુતિ કરીએ, તેના નામને ધન્યવાદ આપીએ અને પ્રાર્થના સહિત આપણે પ્રભુ આગળ વચનોની સેવામાં જઈએ. હું ઉભા નહીં કરીશ. બધા લોકો એક ક્ષણ માટે મારી સાથે આંખો બંધ કરી માથાનમાં આવશે અને આપણે પ્રભુ આગળ વચનના ખુલાસા, વચનનું માર્ગદર્શન અને વચન માટે કૃપા માંગીએ. પવિત્ર, પવિત્ર અને પવિત્ર સૈન્યના દેવ યહોવા, અમારા સ્વામી અને અમારા પ્રભુ, ત્રિએક દેવ, અમે તમારી સ્તુતિ કરતા, તમારા નામને માન, મહિમા અને ગૌરવ આપતા, તમારા લોક તરીકે પ્રભુ તમારા ચરણો પાસે નમ્યા છીએ. કેમ કે તમે કહ્યું છે, ભારથી લગાયેલા મારી પાસે હું તમને વિશ્રામો આપીશ. હા પ્રભુ, તરે તરેના ભાર, તરે તરેનો બોજો, તરે તરેના બંધનો, તરે તરેની સમસ્યાઓથી ઘેરાયેલા અમે લોક આજે વિશ્વાસથી તમારી પાસે આવ્યા છીએ, કેમ કે અમારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. પ્રભુ, આજનું મારું એક છામડું આશીર્વાદિત કરો. તમે કહ્યું છે, માણસ ખાલી રોટલીથી નહીં પણ દેવના મુખેથી નીકળનાર વચનથી જીવશે. હા પ્રભુ, એ જીવનનું વચન જે સ્વર્ગના ખજાનામાંથી બેધારી તલવારમાં તપ કરીને માનવ જાતના કલ્યાણ માટે મોકલવામાં આવ્યું. પ્રભુ, એ વચન આજે અમારી મધ્ય વહેતું કરો. વચન સાંભળવા માટે દરેક કાન યેશુના નામમાં ખુલી જાઓ. વચન પર વિશ્વાસ રાખવા માટે દરેક અઠીલ ઉંમર યેશુના નામમાં તૈયાર થાવ. અને વચનના સંગ્રહ માટે પ્રભુ દરેક હૃદયને આજે તમે તૈયાર કરો. આજે અમે આવ્યા ભલે દુઃખે હોઈએ, પણ જતા અમે આનંદિત થઈને જઈએ. કદાચ કોઈ નાના મોટા સમસ્યા, રોગો, પીડા લઈને આવ્યા હોઈએ, પણ પ્રભુ આજે અમે એ તમામ ચિંતા અને રોગોમાંથી, પરેશાનીઓ, તકલીફો અને પાપોમાંથી મુક્ત થઈને ખ્રિસ્ત ઈસુમાં આશીર્વાદી થઈને જઈએ. જે આપણા વચન વાંચ્યું, પ્રભુ નામાન આવ્યો ત્યારે દુઃખી હતો, રોગગ્રસ્ત હતો, પણ જ્યારે ગયો ત્યારે કહેતો ગયો કે હવે તો મારી ખાતરી છે કે ઈસરાયલ સિવાય બીજે ક્યાંય ઈશ્વર નથી. યસ પ્રભુ, આજે અમારામાંથી દરેક વ્યક્તિ જ્યારે સંગતિ પૂરી થાય ત્યારે એ શબ્દો અમારા દેશમાં આગળ ચલાવો, અમને દરેકને નામાન જેવા ઉપયોગી પાત્ર બનાવો પરમેશ્વર. જો નામાન ઉપયોગ કરી શકતા હો પ્રભુ, એ તો વિધર્મી માણસ હતો, પણ એક ઉત્તમ સ્વાદી તરીકે ઉભા રહીને લાખો લોકોની આગળ કહ્યું કે હવે મારી ચોક્કસ ખાતરી છે કે ઇસ્રાયલ સિવાય બીજે ક્યાંય ઈશ્વર નથી. પ્રભુ અમને પણ પ્રબોધક બનાવો, સુવાર્તિક બનાવો, પારકો બનાવો, શિક્ષકો બનાવો, પ્રેરિતો બનાવો, અને અમારા દ્વારા તમે મહિમા પામો. તમારા પવિત્ર રૂજોમાં સોંપાતા અવરોધો અને અડચણોને યેશુના નામમાં અમારા પગ નીચે કચરી નાખતા શેતાન, અમે તારી સામે આવીએ છીએ અને આ સ્થાન પરથી અને અમારા જીવનો પરથી હાથ હટાવી લેવા માટે તને હુકમ આપીએ છીએ. એવી સ્પ્રિટ, you are not invited in this place. Ashutatma, Shaitan, tu ane tari sena sambhi lo, tame aa sthan par aamantrit nathi. Ame tamne Ishu na naam ma badi gadri ne aa sthan thi dur kariye chhe. Ane pavitra atma sampurna rite tamara hath ma sopata tamara putra Ishu na naam ma prarthna kariye chhe. Sambhlo ne manya karo. Amen. Amen. Hallelujah.
Hallelujah.
Ek var Ishwar pita nu abhar maniye chhe, prabhu ni stuti kari. અને વાળાઓ, આજે પણ મને વિનંતી કરવામાં આવી છે, લગભગ લોકોએ મારી સાક્ષી સાંભળી છે, પણ ટૂંક સમયમાં આપીશ જેથી વચનને ન્યાય આપી શકાય. કદાચ બે કે ત્રણ લોકો પણ નવા હોય અને સાક્ષી જો એના માટે આશીષરૂપ બની શકતી હોય તો હું મારી જાતને ભાગ્યશાળી ગણીશ કે તમે જે લોકો આજે અહીંયા બેઠા છો, પ્રભુ પાસે આવ્યા છો, ભાગ્યશાળી છો કે ખ્રિસ્ત તમને વારસામાં મળેલો છે. હજી તો જ્યારે તમારી માએ તમારા ગર્ભને પેટમાં ધારણ ન કર્યો હોય, બાઇબલ કહે છે પહેલા યહોવાએ તમને પસંદ કર્યા છે, પણ વાલાઓ તમારી માતા પિતાએ પ્રાર્થના કરી હશે, તમારા દાદા દાદી રોજ તમારા માટે પ્રાર્થના કરતા હશે, અને પૃથ્વી પર ઈશ્વરનું નામ લેતા લેતા આવ્યા છો. પણ આજે જે વ્યક્તિ તમારી આગળ ઉભો છે, 24 વર્ષ પહેલા વાળા હું ખરેખર ખ્રિસ્તને ઓળખતો નહોતો, હિન્દુ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો, વૈભવશાળી દબદબા સહિતનું જીવન, સારા કપડા પહેરવા, મોંઘી ગાડીઓમાં ફરવું, શાંત થતાની સાથે દુનિયાના જે પાપો છે એ પાપોમાં રચોપચો રહેનાર એક મનુષ્ય હતો. એક બાજુ શરાબ, જુગાર, ખૂન, મારામારી, દુનિયાદારી નું જીવન, અને સાથે સાથે હું ખ્રિસ્ત વિરોધી માણસ હતો. જે ખ્રિસ્તના નામમાં આજે તમે મારો આવકાર કર્યો છો, અહીંયા ઉભો રાખ્યો છે, એ ખ્રિસ્તનો હું વિરોધી હતો. નાનપણથી અમારા ઘર સુધીમાં એક જ વિચાર નાખવામાં આવ્યા હતા કે મુસલમાનો અને ખ્રિસ્તીઓ આપણા રાષ્ટ્રના દુશ્મન છે, અને ત્યારે મને પણ એમ લાગતું હતું કે ખરેખર આ ધર્માંતરણ કરે છે, દેશને વટલાવે છે, દિસ ધેટ, આવા બધા વિચારો. અને વાલાઓ જ્યાં ખ્રિસ્તી સંમેલનો થતા હોય ત્યાં પહોંચી જવું, ધાંધલ ધમાલ કરવી, મિટિંગો વિખેરી નાખવી, આવા પ્રકારના અધમતાના કામો હું મારી અજ્ઞાનતામાં કરતો હતો, પણ તોય મારો પ્રભુ મારા પર પ્રેમ કરતો હતો. બાઇબલ કહે છે ઈશુ પાપીઓ પર પ્રેમ કરે છે, પણ તે પાપને ધિકારે છે. આવી પરિસ્થિતિમાં જ્યારે હું અધમતાનું જીવન જીવી રહ્યો હતો, ખ્રિસ્ત મારા પર પ્રેમ કરતો હતો, અને આજથી 24 વર્ષ પહેલા મારા જીવનમાં એક સમય આવ્યો કે મને ઈશ્વરને ગોતવાની જરૂર પડી, અને જ્યારે ધાર્મિક સંસ્કારો પ્રમાણે હું મંદિરોમાં ગયો, મસ્જિદોમાં ગયો, ગુરુદ્વારામાં ગયો, જેમ જેમ વડીલો આગેવાનો કહેતા હું કરતો હતો, પણ ક્યાંથી એ ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની દયા, ઈશ્વરની કૃપા મને મળતી નથી, અને હું કઈ જતો અને પાછો આવતો ત્યારે મારા મનમાં ખાલીપણું રહેતું હતું. હું ચિંતિત હતો, વિચારમાં કે ખરેખર ઈશ્વર છે કે નહીં. અને વાળાઓ, એ ધન્ય દિવસ મારા જીવનમાં આવ્યો કે મારા ડ્રાઈવરે એક દિવસ એક ચબરખી લાવીને મને આપી, અને એણે મને કહ્યું કે તમે આ ઠેકાણે જાઓ ત્યાં પ્રાર્થનાઓ થાય છે, લોકોને શાંતિ મળે છે. અને સંતો, મારા જીવનમાં પહેલી વાર એક ખ્રિસ્ત વિરોધી મનુષ્ય દેવળમાં ગયો. મારા માટે એ વાતાવરણ, એ જે કઈ વિધિઓ ચાલતા હતા સગડા નવા હતા, અને બિલકુલ છેવાડે જઈને હું બેઠો હતો. જ્યારે એ બધું પૂરું થયું ત્યારે ધર્મગુરુને પણ શું કહેવાય એ પણ મને ખબર નહોતી, અને બધું પત્યા પછી કહ્યું કે કોઈકે મને આ સ્થાન પર મોકલ્યા છે, ચિઠ્ઠી બતાવી, એડ્રેસ બતાવ્યું, અને એમણે કીધું તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો, ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે. આટલું જ વાક્ય બોલ્યા પછી બિલકુલ સમય વેઠ્યા વગર એમણે કહ્યું કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. અને હું વચ્ચે ઘેરાઈને ઉભો હતો, ચર્ચ છૂટી ગયું, લોકો જતા રહ્યા હતા, પણ એ પ્રભુના સેવક અને સાથે આવા જુવાનો જે ઉત્સુકતાથી સાંભળવા આવ્યા હતા કે કોણ નવો માણસ આજે આવ્યો છે અને શું કહેવા માંગે છે, તો એવા મને લાગે છે સાત આઠ જુવાનો અને બાળક સાહેબ ઉભા હતા, અને તેઓએ મારા માટે પ્રાર્થના શરૂ કરી દીધી. તેમના હાથ મારા માથા પર હતા સંતો, અને તેમણે રડી રડીને પ્રાર્થના શરૂ કરી દીધી. અને હું મારા મનમાં ખરેખર વિચારતો હતો કે મેં આવીને મેં કઈ એવું નથી કીધું કે હું સાધુ આ મહાત્મા છું, સારો માણસ છું, મેં કોઈ ભલાઈના કામો કર્યા છે, મેં તો કહ્યું છે કે હું પાપી ને ભૂંડો માણસ છું, તો આ લોકો કેમ મારા માટે રડે છે? અને સંતો મારા માટે પ્રાર્થના થઈ રહી છે. હું માનવ સમુદાયથી ઘેરાયેલો હતો અને લોકો મારા માટે પ્રાર્થના કરતા હતા, અને હું શ્રદ્ધા અને વિશ્વાસથી હાથ જોડીને વચ્ચે ઉભો હતો. 5, 6, 7, 8 મિનિટ થઈ હશે મને લાગે છે, ચોક્કસ વધારે સમય નહીં હોય, પણ આ પ્રાર્થના દરમિયાન મેં પ્રભુનું પરાક્રમ મારી સામે જોયું કે મારી આંખો બંધ હતી. ભલે હું વિધર્મી હતો, ભૂંડો હતો, પણ વિશ્વાસ તો ચોક્કસ મારી પાસે હતો કે ઈશ્વરને હું શોધવા નીકળ્યો હતો. અને હું જે શ્રદ્ધાથી આંખો બંધ કરી ઉભો હતો, મેં મારા દૃષ્ટિની આગળ એક દિવ્ય અલૌકિક પ્રકાશ જોયો, અને પ્રકાશની અંદર જેમ આજે તમે મને જોઈ રહ્યા છો, ખ્રિસ્ત મારી સામે ઉભા હતા. અને એ શબ્દ મને આજે પણ યાદ છે, પ્રભુએ મને કહ્યું હતું કે હું તારા પર પ્રેમ, મારા પર કોઈ પ્રેમ નહોતું કરતો, બધા લોકો મારાથી ત્રાસ પામતા હતા, કંટાળતા હતા, પણ જ્યારે મેં સાંભળ્યું તારા પર પ્રેમ કરું છું, ખુશ થયું, અને મને યાદ છે હું એક શબ્દ બોલ્યો, મને બચાવી લો. એ પ્રાર્થના પછી મારું જીવન બદલાઈ ગયું સંતો. એ પ્રાર્થના પછી ના કદી મેં શરાબના પ્યાલાને સ્પર્શ કર્યો, ના કદી હું કેસીનો ગયો, ના મેં કદી રેડ લાઈટ એરિયામાં જે પૂરું જીવન નિત્ય જીવતો હતો આપોઆપ મારા જીવનથી છૂટી ગયો. અને એ પછી હું પ્રાર્થના કરતો અને એ જ તારનાર લગાતાર મારી સાથે વાતો કરતો, અને એક રાત્રે વાલાઓ ઈશ્વરે મારી સાથે વાત કરી. એ સમય દરમિયાન હું મારી પત્ની માટે પ્રાર્થના કરતો હતો. 6 મહિનાના સંઘર્ષ અને પ્રાર્થના પછી મારી પત્નીએ પણ પ્રભુ ઈશ્વરનો સ્વીકાર કર્યો, અને પ્રભુએ અમારા ઘરને તારણનો અનુભવ આપ્યો. અમારા ઘરમાંથી મૂર્તિ પૂજા અને બદમાશી દૂર થઈ ગઈ, અને જે ઘરમાં શરાબની પાર્ટીઓ ચાલતી હતી, ગુંડા પોલીસો જે કંઈ અધમતા મારા પોતાના ઘરમાં ચાલતી હતી, એ ઘરમાં પ્રાર્થનાની વેદી બંધાઈ, અને દેવ અમારા ઘરમાં કાર્ય કરતો થયો. અને એક રાત્રે હું પ્રાર્થના કરતો હતો અને ઈશ્વરને કહેતો હતો કે પ્રભુ તમે આ પહેલા મને કેમ ન મળ્યા, મારી જીવન આટલા બધા વર્ષો મેં બરબાદી અને અંધકાર અને સમાજ વિરોધક કામોમાં મેં બરબાદ કરી નાખ્યા, પણ મનમાં એવું થતું કે ચાલો મોડે પણ ઈશ્વર તો મળ્યો. અને એ આનંદમાં હું ચાલતો હતો. એક રાત્રે જ્યારે હું પ્રાર્થના કરતો હતો અને ઈશ્વરને કહેતો હતો કે પ્રભુ શું કરો તમારા માટે, તમે મને બધું આપ્યું છે, તંદુરસ્તી આપી છે, જ્ઞાન આપ્યું છે, માન આપ્યું છે, મોભો આપ્યો છે, પૃથ્વી પરની સગડી બાબતો તમે આપી છે, હું શું કરું પ્રભુ જેથી હું તમને પ્રસન્ન કરી શકું? એ રાત્રે પરમેશ્વરે મને કીધું કે તારા જેવા લાખો લોકો મને ઓળખતા નથી, મારા પ્રેમથી વિમુખ છે, જા અને તેમને મારો પ્રેમ અને મારું વચન આપ. અને એ રાત્રે નિર્ણય કર્યો. બીજા દિવસે સવારે ઉઠીને મેં મારી પત્નીને કીધું કે ઈશ્વર પોતાના સેવાને અર્થે આપણને બોલાવે છે. અને મારો એ નિર્ણય અમારા માટે ખૂબ અઘરો હતો. તમે જાણો છો કે એક હિન્દુ બ્રાહ્મણ કુટુંબમાંથી નીકળવું બહુ મુશ્કેલ હોય છે, પણ અમે જાહેર કર્યું, અમારા કુટુંબીજનને કીધું કે જો તારે આ જ કરવું હોય તો તું અમારા માટે મરી ચૂક્યો છે, અમે તારા નામથી નાહી નાખશું, એથી વિશેષ કશું કરી શકતા નથી. પણ અમારા મનમાં એક ગાઢ ખાતરી હતી, ચોક્કસ વિશ્વાસ હતો કે ભલે આ બધા તો છોડી દેશે પણ ઈશ્વર કદી નહીં છોડે. એને કહ્યું હતું જન્મ દેનારી મા તેજી દેશે હું તેજીશ નહીં, તર છોડીશ નહીં. આ 6 મહિનાના સમય દરમિયાન પવિત્ર આત્માએ સરસ રીતે તૈયાર કર્યા હતા, અને ત્યારે અમે કહ્યું કે અમે તમારા માટે પ્રાર્થના કરતા રહીશું. અને વાળાઓ અમે સેવાકીય જીવનની શરૂઆતમાં નીકળ્યા. આજે એક્ઝેક્ટ એને 24મું વર્ષ ચાલી રહ્યું છે સેવા શરૂ કરી. ત્યારે હંમેશા કહું છું, 4 જણા હતા, હું, મારી પત્ની, વર્ષની નાની દીકરી જે આજે 24 વર્ષની છે, અને પ્રભુ પોતે 4 જણાએ વિશ્વાસ્ય સેવાનું કાર્ય શરૂ કર્યું, અને પ્રભુ એ સેવાઓને વિશાળ કરતા ગયા, વિશાળ કરતા ગયા, વિશાળ કરતા ગયા, અને આજે આ સેવા કાર્યવાળા 7 રાષ્ટ્રોમાં ફેલાયેલું છે, અને ઈશ્વર હજી અન્ય રાષ્ટ્રોમાં આ કાર્યને ફેલાવી રહ્યા છે. પ્રભુના નામની સ્તુતિ થાઓ. સંતો, તમને એક જ કહેવા માંગુ છું કે સર્વનો પ્રભુ છે, એ સર્વ પર પ્રીતિ કરે છે, અને જેને હાથ મારે છે, જેને શોધે છે, તેને તે ઉત્તર આપે છે, તેને તે દર્શન આપે છે, અને તમારી આગળ એ જીવંત સાક્ષી તરીકે ઊભો છું. જો એ મારા પાપ માફ કરી શકતો હોય તો ચોક્કસ એ તમારા પાપ પણ માફ કરી શકે. જો મારું જીવન બદલી શકતો હોય, તમારું જીવન બદલવાની પણ એ કુવત રાખે છે. એ હતો, એ હાલ આપની મધ્ય છે, અને એ યુગાનો યુગનો પરમેશ્વર છે. પ્રભુ તમને આશીષ આપે. વચનની સેવા તરફ જઈએ આપણે તરત. હાલેલુયા. અને વાળાઓ, જે આજનું વચન આપણી પાસે આવ્યું છે, યોહાની લખેલી સુવાર્તાના 10મા અધ્યાયના 10મા વચનમાં લખ્યું છે કે જો ચોરી કરવા, નાશ કરવા અને ઘાત કરવા સિવાય કોઈ ઉદ્દેશથી આવતો નથી. પણ એ જ વચન અડધું છે, એ વચન જે પૂરું થાય છે એ ત્યાં થાય છે. પણ ઈશ્વરે કહ્યું છે કે તમને જીવન મળે, ભરપૂરીનું મળે માટે હું આવ્યો છું.
તો પ્રભુનો સેવક તરત બહાર આવશે.
બાબા રામન ને હું મારો મિત્ર માનું છું, જે જે કેરેક્ટરો આની અંદર ભરેલા છે, ઘણી વાર વાળાઓ આપણે ઈશ્વરને આપણા ગંડે ચલાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. નામન ચાહતો હતો કે મારી ઈચ્છા પ્રમાણે મારા જીવનમાં થવું જોઈએ.
Is better than sacrifice, and to heed is better than the fat of rams. રાખું છું, ભલે તમારું નામ યોહાન હોય, પીટર હોય, મારિયા બેન હોય, માર્થા બેન હોય, વાળાઓ, એ નામ રાખવાથી તમે ખ્રિસ્તી થતા નથી કે પ્રભુ પરનો પ્રેમ સિદ્ધ થતો નથી. પ્રભુ કોના પર પ્રેમ કરે છે? યોહાન 14:21 માં લખ્યું છે કે જેની પાસે મારી આજ્ઞા છે અને જે તેને બાળે છે, ઈશ્વર કહે છે હું તેના પર પ્રેમ રાખું છું, અને જેના પર હું પ્રેમ રાખું છું તેના પર મારો બાપ પણ પ્રેમ રાખશે, અને એવા લોકોની આગળ હું મારી જાતને પ્રગટ કરીશ. વાળાઓ, આજ્ઞા પાલન એ જીવનમાં બહુ મહત્વનું અને આશીર્વાદોનો ભાગ ભજવતી હોય છે. પણ વાળાઓ, આપણે જોન વિશે બાઇબલમાં વાંચીએ છીએ, નામાન વિશે જોઈ રહ્યા છીએ કે વાળાઓ ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરવા માટે તો આવ્યો હતો, પોતાના મનોરથો પૂર્ણ થાય એ માટે આટલા દૂરથી આવ્યો હતો, પણ ઈશ્વરને પણ પોતાના દંડે ચલાવવા માંગતો હતો. પણ જ્યારે એ ઈશ્વરના વચન પ્રમાણે ચાલ્યો ત્યારે આપણે જોઈએ છે કે તેનું જીવન બદલાઈ ગયું, તેનો શ્રાપ, તેનો રોગ જતો રહ્યો, અને એ જ નામાન નું માંસ નવા બાળક જેવું કુમળું અને તંદુરસ્ત થયું, અને એ જ વિધર્મી મનુષ્ય એક સુવાર્તિક તરીકે ઇસ્રાયલની ભૂમિ પર ઉભો રહી અને પરાક્રમ સહિત કહેતો, આપણે સાંભળીએ છે કે હવે તો મારી ખાતરી છે કે ઇસરાયલ સિવાય બીજે ક્યાં ઈશ્વર નથી. વાળા, આપણે જીવતો દેવ મળ્યો છે, આપણે એને જાણીએ છીએ, આપણે એને ઓળખીએ છીએ, પણ છતાંય આપણે એનું અનુકરણ કરવામાં ઘણીવાર પાછા પડતા હોઈએ છીએ. હું અમે ઉદાહરણો, જીવંત ઉદાહરણો જે મારા સંપર્કમાં છે એના વિશે કહી શકીશ કે અમારા ચર્ચની અંદર મેં મારા મનને ખૂબ કઠણ અને ક્રૂર કરી લીધું હતું અને હું જતો નતો આવો, પણ છેવટે એક દિવસ એમના પત્ની સાલવી દાદી મારી પાસે આવ્યા અને કે એકવાર સાહેબ તમે આવો, એકવાર આવો અને જો એ માને તો ઠીક, નહીં તો પછી ના આવશો. હું કહ્યું હું ગયો અને મેં કહ્યું દાદા પ્રભુ હજી તમારા પર પ્રેમ કરે છે. એ હોસ્પિટલમાં જ્યારે તે રિબાત હતા, અહીંયાથી નળીઓ નાખી હતી, અહીંયાથી નળીઓ નાખી હતી, ભયંકર પરિસ્થિતિ હતી. મેં કીધું તું કે ઈશુ તમારા પર પ્રેમ કરે છે, પણ પાપનું સારું મરણ છે. જો તમે પાપ કબૂલ કરો તો તમારા પાપ માફ કરવા લાગે. ન્યાયને વિશ્વાસ યોગ્ય છે. એ વૃદ્ધ માણસ સંતો, એ વૃદ્ધ માણસ આટલું બધું રિવાયા પછી પીડાયા પછી ઈશ્વરને જાણતો હતો, છતાં ઈશ્વરનો નકાર કર્યાથી આ હાલતમાં આવી પડ્યો હતો. અને ત્યાં એમણા પહેલી વાર એમની આંખોમાં આંસુ જોયા અને આંસુઓ સહિત એ પ્રાર્થના કરી. તેમના મોઢેથી શબ્દ નીકળતા નતા, એટલું તેમનું હૃદય ઘાયલ થયેલું હતું અને એમના આંખમાંથી આંસુ આવતા હતા. અને પશ્ચાતાપી હૃદયને મેં જો વિનંતી કરી પરમેશ્વરે એ પરિસ્થિતિમાંથી તેમને ઉઠાડ્યા અને વાલાઓ દૈવી સાજાપણું તેમને મળ્યું. તમે એ વ્યક્તિને આજે બરોડામાં આવી અને સુખાનંદ સોસાયટીની અંદર મળી શકો છો કે એ દિવસ પછી એ અલ્સરમાંથી જ્યારે તેમણે સાર્થક પસ્તાવો કર્યો, ઈશ્વરને અંગતારના તરીકે કબૂલ કરી અને ત્યારે તેમણે ઈશ્વરના વચને માન આપ્યું, વાલાઓ ઈશ્વરે એ અલ્સરમાંથી એમને છુટકારો આપ્યો અને આજે લગભગ 82 વર્ષની ઉંમરની અંદર તેઓ એક તંદુરસ્ત અને આશીર્વાદિત જીવન માણી રહ્યા છે. વાલાઓ ચોર ચોરી કરવા અને નાશ કરવા છે કોઈ ઉદ્દેશ નથી. આપણે પરીક્ષણ કરતો નથી, ટાઈમ બગડશે, મતલબ ટાઈમ ઓછો છે આપણી પાસે. ઘરે જઈને વાંચજો, તે 14-15 કલમ 12 થી વાંચવાની શરૂઆત કરજો. તેમાં લખ્યું છે કે દેવ મૃત્યુ અને એ મૃત્યુ ચક્ર ની અંદર લાખો લોકો ઉમાળી ગયા છે. સર્વોપરી યહોવાની કૃપા દૃષ્ટિ છે. ન્યાયોની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે. વાલાઓ નામાનને કહેવામાં આવ્યું હતું કે જા અને યર્દનમાં 7 વાર ડૂબકી લગાડ, તને 9 માસ આવશે. એ માનતો નહોતો, એ અવેજથી જતો હતો. એને પાપમાં અને રોગમાં મરવું કબૂલ હતું, પણ ઈશ્વરના વચન આગળ નમવું તેને ગમતું નહોતું. પણ જ્યારે તેણે પ્રભુના સેવકના કહ્યા પ્રમાણે યર્દનમાં 7 વાર ડૂબકી લગાડી, પહેલી વાર લગાડી કશું થયું નહીં, બીજી વાર કશું થયું નહીં, ત્રીજી વાર લગાડી કશું થયું નથી. આપણે પણ પ્રાર્થના કરીએ છીએ, ઉત્તર મળતો નથી, પ્રાર્થના કરવાનું છોડી દઈએ છીએ, વાલો પ્રાર્થના કરવાનું બંધ કરી દઈએ છીએ. વાલો એક્ઝેક્ટ ઈશ્વર જે તમને કહે છે તે તમે કરો, તમારું કલ્યાણ થશે, તમારું જીવન બદલાશે અને ઈશ્વરની કૃપા મરણ તોલ માંદો હતો. યહોવા એને કીધું કે મેં તારા ઉંમરમાં 15 વર્ષનો ઉમેરો કર્યો, તો વાલાઓ જે 15 વર્ષ મૃત્યુને આગળ ઢકેલી એને જીવન વધારી શકતા હોય તો પછી ત્યાં અંજીરનું પાંદડું બાંધવાની કોઈ જરૂર હતી ખરી? વાલાઓ માણસના વિચાર અને ઈશ્વરની યોજના ભિન્ન છે. પણ જ્યારે યહોવાના કહેવા પ્રમાણે ત્યાં અંજીરનું ચક્કું બાંધ્યું, વાલાઓ રોગ સાજો થયો. એ અઝક્યાનો ઈશ્વર આજે આપણી મધ્ય હાજર છે. જ્યારે પહેલી ડૂબકી લગાડી એ એના બદમાશી માટે હતી, જ્યારે બીજી ડૂબકી લગાડી ત્યારે એના પાપો માટે હતી, જ્યારે એને ત્રીજી ડૂબકી લગાડી ત્યારે એ સમાજ વિઘાતક કાર્યો માટે હતી, અને જ્યારે સાતમી ડૂબકી લગાડી વાળાઓ ત્યારે ઈશ્વરના રાજ્યને એને જે જે નુકસાન પહોંચાડ્યું હતું, સાતમી જ્યારે એને ડૂબકી લગાડી ત્યારે વાળાઓ એનું માસ બદલાઈ ગયું. અને બાઇબલ કહે છે એનું માસ એક નાના બાળકની જેવું કુમળું અને તંદુરસ્ત થયું. અને એ જ વિધર્મી મનુષ્ય જે રોગથી પીડાતો આવ્યો હતો, એ વિધર્મી મનુષ્ય ઇઝરાયલની ભૂમિ પર ઊભો રહીને કહેવા લાગ્યો કે હવે તો મારી ખાતરી છે કે ઇઝરાયલ સિવાય બીજે ક્યાં ઈશ્વર નથી. હાલેલુયા. વચન પાલન, આજ્ઞા પાલન. હમણાં આપણે વાંચ્યું કે દેવ આજ્ઞા પાલનથી ખુશ થાય છે. એ ગેટાના ચરબીથી કે જે $1-2-5 તમે નાખો છો એ યોગ્ય છે, પણ એનાથી ખુશ થતો નથી. પણ એ ત્યારે ખુશ થાય છે જ્યારે તમે એની આજ્ઞાનું પાલન કરો છો. એક સાક્ષી આપીશ કે આજથી 4 વર્ષ પહેલા અમદાવાદ શહેરની અંદર હું જે સાક્ષીઓ આપું છું એ ખાતરી સહિતની સાક્ષીઓ વિશે તમે ગમે ત્યારે મને મળી શકો છો. હું બકવાસમાં માનતો નથી, અંધશ્રદ્ધામાં માનતો નથી. 4 વર્ષ પહેલા એકવાર અમદાવાદની અંદર એક કુટુંબમાં પ્રાર્થના માટે આમંત્રણ આવ્યું હતું. હું આફ્રિકામાં હતો, આફ્રિકામાં મારા જીવનનો ઘણા વર્ષો મેં વિતાવ્યા છે, અને આફ્રિકાની અંદર પ્રચાર કરતો હતો. ને એક શ્વેતા ક્રિશ્ચિયન નામની છોકરી દરરોજ મારા ઘરે પ્રાર્થના માટે ફોન કરતી હતી, અને મારી પત્ની કહેતી હતી કે સાહેબ નથી અહીંયા, ક્યારે આવશે? મારી પત્ની કહેતી કે આવે એટલે તરત તમને જાણ કરશો. દરરોજ 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 નિયમિતપણે એક શ્વેતા ક્રિશ્ચિયન નામની જુવાન છોકરી 26 વર્ષની જેને ચિરાગ પટેલ નામના એક વિધર્મી છોકરા સાથે લવ મેરેજ કરે છે ઘરમાંથી ભાગીને, અને હવે એવી સમસ્યામાં સપડાયેલી છે કે એના પતિને પેરાલિસિસ થઈ ગયો છે. 28 વર્ષનો જુવાન જોન છોકરો પેરાલાઈઝ થયો અને એની ફૂલ બોડી પેરાલાઈઝ થઈ ગઈ હતી. એના માટે ઉપચારો ચાલી રહ્યા છે. ત્યારે ડોક્ટરોને બીજા એક ભયંકર જીવલેણ રોગની ખબર પડી, જે રોગનું નામ લેતા લોકો અચકાય છે, અને એ રોગ એડ્સ રોગ હતો. હવે આ છોકરી 26 વર્ષની પરેશાન છે, રડી રહી છે કે હવે મા બાપના ઘરે પાછી જઈ શકતી નથી, શું કરીશ, શું મોડું બતાવીશ. પણ કોઈકે કહ્યું તું એના ક્લાસમાં ભણતી એક નાની છોકરી, એ ટીચર છે શ્વેતા ક્રિશ્ચિયન, અને એના ક્લાસમાં જેને ભણાવે છે ટીચર, એ નાની છોકરીએ મારા જીવનની સાક્ષી પોતાના ટીચરને આપી હતી. અને આ બહેન એને મમ્મી પાસેથી નંબર લઈને મારા ઘરે ફોન કરતા હતા. અને વાલાઓ હું ગયો અને મારી પત્નીએ કીધું કે અહીંયા જવું બહુ જરૂરી છે. દરરોજ આ બહેન આગ્રહથી વિનંતી કરે છે. જે દિવસે હું ગયો છું એ દિવસે મેં કીધું કે જો આટલી જરૂરી તો આપણે જવું જોઈએ. ખરા 2 મહિનાની અંદર 21 તારીખ હશે લગભગ, મને યાદ છે ત્યાં સુધી ખરા તાપની અંદર અમે ગયા, અને ઘરમાં જે દૃશ્ય જોયું હૃદયદ્રાવક દૃશ્ય હતું. છોકરો લાશની જેમ પડ્યો છે, બોલી શકતો નથી, હાથ હલતા નથી, પગ હલતા નથી. ડોક્ટરોએ આશા છોડી દીધી છે અને લાશની જેમ વચ્ચે છોકરો પડ્યો છે, અને બધા આંસુઓ સહિત ઊભા છે. એની સાથે વાત કરવાનો કોઈ મતલબ ન હતો, પણ એના મમ્મી પપ્પા જેનું નામ પોપટ ભાઈ છે, પટેલ લોકો છે, હિન્દુ લોકો પટેલ છે, મેં જોયું ઘરમાં મૂર્તિઓ ભરેલી હતી. મેં કીધું પોપટ ભાઈ, મારો દેવ જેના નામથી હું આવ્યો છું, જો તમે મારું માનો અને જો તમે મારા દેવ ઉપર શ્રદ્ધા રાખો તો મારો પ્રભુ આ તમારા છોકરાને આ મૃત્યુમાંથી જીવન આપી શકે છે. એમણે કીધું સાહેબ જે કહો અમે કરવા, અમારો છોકરો બચી જવો જોઈએ. મેં કીધું સૌથી પહેલા તો પસ્તાવો કરો તમારા પાપો માટે, મારી સાથે ઘૂંટણે પડો અને વિશ્વાસ રાખો. આ ખ્રિસ્તીઓને પાપ કીધું તું ઘૂંટણે પડવા તૈયાર નથી થતા, પાપો કબૂલ કરવા તૈયાર નથી થતા. અને જેને પાપનું ભાન કરાવીએ એ કપડાં ફાડવા માટે સામે આવે છે. પણ પોપટ ભાઈ એમની પત્ની એની જુવાન ચોપલા નામની બહેન જે યોહામાં રહે છે ઘૂંટણે પડ્યા. સર્વ લોકોએ રડી રડીને પ્રાર્થના કરી, યીશુને અંગત ધારનાર તરીકે કબૂલ કર્યા. અને ત્યારે મેં તેમને કીધું કે યહોવા જીવતો દેવ છે,
હજી તો હું પ્રાર્થના પૂરી કરું છું, એમણે સુખ રહ્યું. એમણે જાતે જ ફટાફટ 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 બધા ફોટો કાઢી નાખ્યા. હલેલુયા. એની પત્ની ખુશ થાય છે કે જો પ્રાર્થના કેટલું. મેં કીધું દીકરી એટલાથી ખુશ ન થઈશ, દેવ કદી અર્ધું કાર્ય કરતું નથી. પ્રાર્થના કરતી રહે અને જે જે કઈ દાગા દોરા લોકો કરે બધા કાઢ. અને વાળાઓ એ ઘરનું શુદ્ધિકરણ થવા લાગ્યું, એ છોકરો સાજો થવા લાગ્યો. એક હાથ હલતો થયો, બીજો પાક હલતો થયો, ત્રીજો પગ હલતો થયો, બેઠતો થયો, ટેકે બેસતો થયો. આજે જ્યારે હું ચાર વર્ષની અંદર જયારે હમણાં હું અમેરિકા આવી રહ્યો હતો, એ જ માણસ જેની એક આંગળી હલતી નથી વાળો, એ પોતાના પરિવાર સાથે મને મળવા માટે બરોડા આવ્યો. હાલેલુયા. પ્રેઇઝ ધ લોર્ડ. ચિરાગ પટેલ નો દેવ, નામાન નો દેવ, તમારો દેવ અને મારો દેવ આજે પણ જીવે છે. વાળો તમારા વિશ્વાસ પર, તમારું વિજયવંત જીવન અને તમારી બદમાશી પર, તમારું હારનું અને પાયવાલીનું જીવન નિર્ભર કરે છે. એ છે, એ તમારા પર પ્રેમ કરે છે. જ્યાં સુધી તમે તમારી મક્કારી નહીં છોડો, બદમાશી નહીં છોડો, જનની વિરુદ્ધ, સેવકોની વિરુદ્ધ જે દુર્ભાષણ કરો છો, જે કાવતરાઓ રચો છો, એ તમારા પાપો તમારા જીવનને બરબાદી તરફ લઈ જતા છે. બાકી ઈશુએ તો તમને જીવન, ભરપૂર જીવન અને અનંત જીવન આપ્યું છે. જો તમે મારું માનસો ભાઈ ઓળખે છે તો તમે ઉત્તમ પેદાશ ખાશો. પણ જો તમે દ્રોહ કરતા રહેશો તો બાઇબલ કહે છે તમે તલવારથી માર્યા જશો. આ યહોવાનું વચન છે. નામાન વિશ્વાસથી પ્રભુ પાસે આવ્યો અને જે તેને કહેવામાં આવ્યું તે પ્રમાણે જ્યારે તેણે પરતાવો કર્યો, જ્યારે એક એક દુર્ગુણો અને એક એક દુઃખ પાપો માટે જ્યારે એને કબૂલાત કરી, ત્યારે એ જૂનું માણસ પણ દફન થયું અને એ નામાન ખ્રિસ્ત ઈસુમાં નવી ઉત્પત્તિ બન્યો. હાલેલુયા. અને એક વિધર્મી મનુષ્ય ઈસરાયલની ભૂમિ પર ઉભો રહી અને જોરથી કહેવા લાગ્યો કે હવે મારી ખાતરી થઈ છે કે ઈસરાયલ સિવાય બીજે ક્યાંય ઈશ્વર નથી વાળો. બધા કહીએ છીએ સુવાર્તા પ્રગટ થવી જોઈએ, પણ આપણે કોઈને સુવાર્તા આપતા કેમ નથી આપી શકતા? કેમ કે તમારો નવો જન્મ થયો નથી. ઈશુએ નિકોદમસને કહ્યું, નિકોદમસ હું તને ખચિત ખચિત કહું છું કે જે કોઈ માણસ નવો જન્મ પામ્યો ના હોય તે દેવના રાજ્યને જોઈ શકતો નથી. 3:5 કહે છે, પાણીથી તથા આત્માથી જન્મ્યા સિવાય કોઈ માણસ દેવના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી. ખ્રિસ્તીઓ, ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. જો તમે સ્વાર્થ પ્રગટ કરી હોત તો આજે આ રાષ્ટ્રની દુર્દશા ના હોતો ના હો. આપણે એ દેશમાંથી આ દેશમાં આવ્યા, ખાઈ પીને લેર કરીએ છીએ અને દેવના રાજ્યને નુકસાન બનવા માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. વાળો ઈશ્વર આ દેશમાં એ માટે લાવ્યો છે કે આપણે સુખી થઈએ, ધનવાન થઈએ અને દેવના નામને ઊંચો કરીએ. હાલેલુયા. પણ આજે આપણે દાસત્વમાં છીએ, બંધનોમાં છીએ અને એ માટે વાળાઓ નામાની જેમ આપણે સ્વાર્થતા પ્રગટ કરી શકતા નથી. જ્યારે એ ગુલામીમાં હતો, દાસત્વમાં હતો, એ પ્રગટ કરી શકતો નહોતો. પણ જ્યારે એને પાપ કબૂલ કર્યા, જ્યારે એ જૂનું માણસ પણ એ ઈશા એ અનેચાઈ એ છંતાઈ એ ભોગ વિલાસ એ કુટુંબ વિરુદ્ધ પાપ એ સ્વર્ગી રાજ્ય વિરુદ્ધ પાપ જ્યારે એને કબૂલ કરી અને દફન થયું, ત્યારે ખ્રિસ્ત ઈશુમાં એ નવી ઉત્પત્તિ બન્યું અને એવી એક વિધર્મી મનુષ્ય ધર્મી બની. અને 10મી કલમમાં કહી રહ્યો, 15મી કલમમાં કે હવે મારી ખાતરી છે કે ઈસરાયલ સિવાય બીજે ક્યાંય ઈશ્વર નથી વાળો. પાપનો પસ્તાવો કરો. બાઇબલ કહે છે સગાઈ અને પાપનો મુસારો મરણ છે. બાઇબલ કહે છે જો કોઈ વ્યક્તિ કહે કે મારામાં પાપ નથી તો તે જુઠ્ઠું બોલે છે, તે પોતાને છેતરે છે, તે દેવને છેતરે છે. વાળાઓ ક્યાં સુધી તમે પોતાને છેતરતા રહેશો? ક્યાં સુધી એક પગ દહીંમાં અને એક પગ દૂધમાં, ક્યાં સુધી એક પગ ચર્ચમાં અને એક પગ જગતમાં મૂકીને ચાલતા રહેશો? આજે હું ખ્રિસ્તી સમાજને જોઉં છું, હું ઘણી વાર પ્રશ્નોનો આભાર માનું છું અને કહું છું પ્રભુ તારો આભારી છું, ઋણી છું કે તે મને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ ના આપ્યો. ખરાબ ના લાગશો, દેવળમાં પવિત્ર કબૂતરના દૂતો જેવા બનીને બેસે છે, એ જ જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે ફરીથી એ જૂનું માણસ પણ આપણે ધારણ કરીએ છીએ. મારો તમારો નવો જન્મ થવો જરૂરી છે.
જ્યાં સુધી તમે તમારો પાપ કબૂલ નહીં કરો, જ્યાં સુધી એ પાપને ત્યાંતો નહીં, ત્યાં સુધી દેવના આત્માથી તમે ભરપૂર નહીં થાઓ, અને જ્યાં સુધી તમે પવિત્ર આત્માથી ભરપૂર નહીં થાઓ ત્યાં સુધી તમે લોકોની આગળ સાક્ષી બની શકતા નથી. આજે નામાન ની વાર્તા તો સંડે સ્કૂલથી સાંભળતા આવ્યા છો, પણ નામાન જે પાપી અને રોગી બનીને આવ્યો હતો, પણ જ્યારે એને પાપ કબૂલ કર્યા, જ્યારે એને જૂનું માણસ પણ જૂના રીતિરિવાજ જૂની રૂઢી કર્યો સગડું જ્યારે દફન કરી દીધું, ત્યારે ખ્રિસ્ત ઈસુમાં નામાન નવી ઉત્પત્તિ બન્યો અને એક વિધર્મી મનુષ્ય ઈસરાયેલોને સાક્ષી આપીને કહેવા લાગ્યો કે હવે મારી ખાતરી છે કે ઈસરાયેલ સિવાય બીજે ક્યાંય ઈશ્વર નથી. એ જ નામાનનો દેહ, એ જ સાલ્વી દાદાનો દેહ, એ જ ચિરાગ પટેલનો દેહ આજે પણ જીવે છે. 24 વર્ષની મારી સેવામાં વાલાઓ મેં જે પ્રભુ આગળ ચમત્કારો જોયા છે, હું સાચે કહું છું, ગર્વથી નહીં ખ્રિસ્ત ઈસુમાં આનંદથી કહું છું કે હવે મારી આગળ ક્યારેક એવી પરિસ્થિતિ આવે અને 9 ડેડ બોડીઝ પડી હોય અને હું પ્રાર્થના કરું ને ઊઠીને ઊભી થઈ જશે તોય મને આશ્ચર્ય નહીં લાગે, એટલા ચમત્કારો મેં 24 વર્ષમાં મારા નજર આગળ પ્રભુના મહિમા નથી જોયા છે. વાલાઓ બાઇબલ કહે છે જો રાઈના દાણા જેટલો વિશ્વાસ કરશે અને પહાડને કહેશે ખસી જા તો તેને ખસી જવું પડશે, પણ આપણે વિશ્વાસ કરતા નથી. આપણે ખ્રિસ્તને એક ઠઠ્ઠાનો વિષય બનાવી દીધું છે. ભેગા તો થવું છે મોજશોખ માટે, ગપ્પા મારવા માટે, કપડાં બતાવવા માટે, દુનિયાદારી માટે, વાલાઓ અર્થ વગરનું છે. નામાન પણ આવો જ હતો, જે આજે તમે કે કદાચ હું એવો હું તો હું પણ એની અંદર આવી શકું છું કે દબદબા સહિતનું જીવન જીવતો હતો. નામાન કહે અને સેના ચાલતી હતી, નામાન કહે અને સેના ઉભી રહી જતી હતી. માન હતું, મોભો હતો, પૈસો હતો, ઇજ્જત હતી, આબરૂ હતું, બધું હતું, પણ આટલું બધું હતું તો એનો અંતરાત્મા રડી રહ્યો હતો, કેમ કે એ કોઢના શ્રાપથી પીડાતો હતો. પણ જ્યારે એણે પોતાના પાપ કબૂલ કર્યા અને જ્યારે જીવતા દેવની આગળ નમ્યો અને જ્યારે ઈશ્વરની યોજના પ્રમાણે એણે પોતાના પાપોનું દફન કર્યું ત્યારે ખ્રિસ્ત યેશુમાં એક નવી ઉત્પત્તિ બન્યો. એનું શરીર સાજું થયું, એનું મન આનંદિત થયું, એનો આત્મા આનંદિત થયો અને એક વિધર્મી મનુષ્ય ઈસરાયેલની ભૂમિ પર ઉભો રહી અને ઠોકી વગાડીને કહેવા લાગ્યો કે હવે મારી ખાતરી છે કે ઈસરાયેલ સિવાય બીજે ક્યાંય ઈશ્વર નથી. વાલાઓ નામાન જેવા આશીર્વાદોની અપેક્ષા કેટલા લોકો રાખે છે કે ઈશ્વર આપણને સુવાર્થી બનાવે. ભરપૂર આશીર્વાદોની અપેક્ષા કેટલા લોકોની છે? મને ભરપૂર આશીર્વાદ મળવા જોઈએ. મને ખબર છે હું શું પૂછવાનો છું, પણ પહેલેથી મારું માથું હાથ મારા હાથ ઊંચા જ પ્રભુના શરણે આવવામાં, કેમ કે જયારે મૂસા હાથ ઊંચો કરતો ત્યારે ઈસરાયેલ વિજય પામતો. પિતરે પાપ કર્યું, પીટરને ભૂલનું ભાર થયું, પીટરે પોતાનો હાથ ઊંચો કરીને કીધું પ્રભુ મને બચાવો અને ડૂબકા હિતરનો હાથ પ્રભુએ બચાવી લીધો. પણ ખ્રિસ્તીઓની સભામાં જ્યારે પૂછું છું ત્યારે લોકો હાથ પણ ઊંચા કરતા નથી. વાલાઓ જીવનમાં સારી ટેવ પાડો. બાઇબલ કહે છે જે મારા મોકલનારનું સાંભળે છે એ મારું સાંભળે છે. ઈશુ હવે સ્વર્ગમાંથી આવવાના નથી, એ આવ્યા, એમણે પોતાનું કામ પૂરું કર્યું છે, હવે તમારે પ્રબોધકનું જ સાંભળવું પડશે. હાલેલુયા, પગ પર ઉભા થઈ જઈએ.
આગળની પ્રાર્થના હું સાહેબના હાથમાં સોંપી દઈશ. સો જો ખરેખર વાલાઓ, જો નામાન એક એવું કેરેક્ટર આપણે બાઇબલમાં જોયું કે જેની પાસે માન, મોભો, ઇજ્જત, આબરુ, પૈસો, સત્તા બધું હતું, પણ એક શ્રાપથી તે પીડાતું હતું અને એ શ્રાપ એને ઊંઘવા દેતો નહોતો. કદાચ એવી કોઈ સમસ્યા તમને સતાવી રહી હોય, જે નામાને કર્યું એ તમારે કરવું પડશે. હું પણ વાલાઓ જ્યારે ઈશુ પાસે આવ્યો ત્યારે છાતી ખોલીને આવ્યો હતો, નંબર બનીને આવ્યો હતો. મારી સાક્ષી ટૂંકમાં આપી છે, પણ તમે સાંભળ્યું હશે એમાં બે ખૂન પણ છે. બહુ ખરાબ ને નાલાયક અને તેજાજો ને સમાજ વિરાધક માણસ હતો, પણ મેં કદી એમ નહીં કીધું. ત્યારે પણ કહ્યું, આજે 5,000-5,000ની સભામાં, 10-10,000ની, 20-20,000ની સભામાં હું ભોરેને આ સાક્ષી આપું છું કે પાપી હતો, પણ મારા પ્રભુએ મારા પાપ માફ કર્યા. જે પોતાના પાપ કબૂલ કરશે એના પાપ માફ કરવામાં આવશે. તો વાળાઓ, પાપોને કારણે રોગ આવે છે, ભય આવે છે, ચિંતા આવે છે, પાયમાલી આવે છે, પરેશાની આવે છે. જો આજે આપણે પાપ કબૂલ કરી અને પોતાના પાપોને જો દફન કરીએ, ખ્રિસ્ત ઈશુમાં નવી ઉત્પત્તિ બની, તો વાળાઓ આપણને પણ એના મહાન સાક્ષી બનાવીને પોતાના મહિમાને અર્થે ઉપયોગમાં લાવનાર એ ન્યાય ઈશ્વર છે. બાઇબલ કહે છે, ફસલ ઘણી છે, મજૂરો ખરેખર ઈશ્વરની સેવા કરનારા મજૂરો બહુ ઓછા છે. પણ કેટલા લોકોને બચાવશે? 10,000 માણસને. વિશ્વની સંખ્યા તમે જુઓ, જે તે ભાઈ ઉભા થશે, મહેનત કરશે, કેટલા લોકોને? બીજા 5,000, 10-5, 15, હું બીજા 20,000ને, 20-10, 30-35, 35,000ને બચાવશું. આ દેશ જેમાં તમે રહો છો એની સંખ્યા તમે જાણો છો, જે દેશથી તમે આવો છો એની સંખ્યા તમે જાણો છો. આખો હિન્દુસ્તાન મૂર્તિ પૂજક દેશ છે. હિન્દુસ્તાનમાં ખ્રિસ્તીઓની સંખ્યા ફક્ત 3% છે. ખ્રિસ્તીઓની સંખ્યા 3% છે, મતલબ બાકી બચેલા 97% લોકો વિધર્મી લોકો છે. કોણ બચાવશે? મારા શું રાષ્ટ્રપતિ સાહેબ બચાવી શકે છે? પંતપ્રધાન સાહેબ બચાવી શકે છે? કોઈ નહીં બચાવી શકે. વાલાઓ, તમારે જે કાર્ય કરવાનું છે, અને ઈશ્વરે એ માટે તમને અમેરિકા મોકલ્યા છે કે તમે આવો, સામર્થ્ય પામો, સુખી થાઓ, અને સુખમાં તમે દેવનું નામ ઊંચું કરો. સવાલો, ઈશ્વરની આંખો તમારા પર લાગેલી છે. બાઇબલ કહે છે, જુવાન તારી જુવાનીમાં ગમે તેટલો આનંદ કર, પણ તારા સર્જનહારને યાદ રાખ, એ તારી પાસે એક એક ક્ષણનો હિસાબ માંગશે. તમારી બદમાશીઓ, તમારી મક્કારી, તમારા નીચ વિચારો, તમારી બદમાશ કરનીઓ બધું લખાયેલું છે, અને એ માટે શ્રાપ તમારા જીવન પર અધિકાર ચલાવી રહ્યા છે. જો એમાંથી મુક્ત થવાની ઈચ્છા રાખો છો તો નામાનનો દેહ, સાલવે દાદાનો દેહ, ચિરાગ પટેલનો દેહ આજે આપણી મધ્ય હાજર છે. દિલ ખોલીને પોતાના પાપ કબૂલ કરો અને ખ્રિસ્ત ઈશ્વર નવી ઉત્પત્તિ બનો. મારી સાથે બધા પ્રાર્થના જોડાઓ, બધા માથો નમાવો, શરમાશો નહીં વાલાઓ. આજ તારણની ઘડી છે અને આજ પશ્ચાતાપનો દિવસ છે. વાલાઓ, જ્યાં સુધી તમારા નસકોરામાં સાંસ છે ત્યાં સુધી તમે પ્રભુ સાથે સમાધાન કરી શકો છો, અને ખ્રિસ્ત ઈશુમાં તમે ભરપૂર જીવન પામી અને અનંત જીવન માટે પોતાને તૈયાર કરી શકો છો. પણ કદાચ હજી એ જ હઠી લાઈ અને એ જ જૂનું માણસપણું રાખી અને નામાની જેમ જો તમે અહીંયાથી પાછા જવા માંગતા હો તો ઈશ્વર પણ તમારી મદદ કરી શકતા નથી. પણ ઈશ્વરની આંખો તમારા પર લાગેલી છે. ઈશ્વર ચાહે છે કે આપણે પસ્તાવો કરીએ, સાર્થક પસ્તાવો કરીએ, હૃદય દ્રાવક પસ્તાવો કરીએ, ઢોંગી પસ્તાવો નહીં. બધા લોકો કહો, પ્રભુ ઈશુ, આજે અમે વિશ્વાસથી આવ્યા છીએ અને અમને ખબર છે કે તમે અમારી મધ્ય હાજર છો. પ્રભુ ઈશુ, અમારા પાપ માફ કરો. જે પાપ અમે જાણી જોઈને કર્યા એની અમને માફી આપો. જે પાપ અમે અજાણતા કર્યા એની અમને માફી આપો. જે પાપ અમારા પૂર્વજોએ કર્યા જેના લીધે અમારા વિશ્વાસ થી આવ્યો
અને એને તમારો વિચાર નો અંગીકાર કર્યો અને તમારો કયા પ્રમાણે તેણે પસ્તાવો કર્યો, પોતાના પાપ દફન કર્યા અને ખ્રિસ્ત યીશુમાં તે નવી ઉત્પત્તિ બન્યો, તે એક ઉત્તમ સુવાર્તિક બન્યો. પ્રભુ અમને નવી ઉત્પત્તિ બનાવો, અમને તમારા ઉપયોગી પાત્ર બનાવો, જેથી અમે વિશ્વને કરી શકીએ કે આકાશની નીચે અને પૃથ્વીની ઉપર ઈશુ સિવાય કોઈ નામ નથી. પ્રભુ ઈશુ અમારા પ્રાણ, અમારો આત્મા, અમારું શરીર તમને સોંપીએ છીએ. અમારી સાથે વાત કરી માટે તમારો આભાર. શબ્દ દ્વારા વાત કરો, વચન દ્વારા વાત કરો, સંદર્શનો દ્વારા વાત કરો, જ્યાં સુધી અમે છુટકારો ના પામીએ, નવું જીવન ના પામીએ, ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ ન બનીએ, થર્ડ ઉપજાવનાર ન બનીએ, ત્યાં સુધી તમારું કાર્ય અમારા જીવનમાં ચાલુ રાખો. અમે અમારું જીવન તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના સાંભળી માટે તમારો આભાર, અમારી સાથે વાત કરી માટે તમારો આભાર. તમારા હાથમાં સોંપાતા પિતા, તમારા પુત્ર ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. દયાળુ ઈશ્વર સાંભળો ને માન્ય કરો. આમીન તથા આમીન. આપણે આંખો ખોલી શકીએ છીએ. વાલાઓ, આ જે પ્રાર્થના તમે કરી છે એ ઈશ્વરે સાંભળી છે. આજ પછી પાછા વળી ન જોશો, બાઇબલ વાંચો છો. દર અઠવાડિયે નવા નવા સેવકો આવતા હશે અને આજે મેં તમને કહ્યું કે તમારી આગળ એક જીવંત સાક્ષી ઊભી છે, જે સારો ન હતો, ભૂંડાઈનો કળશ જેને કહી શકીએ, પહાડ જેને કહી શકીએ, પણ આજે ઈશ્વરના મહિમાન અર્થે મારો ઉપયોગ કરી રહ્યા છે. તમે ને હું એક જ ઈશ્વરની સંતાન છે, એ તમારા પર પ્રેમ કરે છે. આજથી પાછા વળીને જોશો નહીં, પ્રભુનો વિશ્વાસ માં. God bless you.